તારીખ 12/1/1990 શ્રીમદરાજ ચંદ્રપત્રાંક 401 અને 402 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 129.
વિચલિત થઈ જાય છે પોતાના વિચારમાંથી. આ બધી તો પ્રવૃત્તિને પ્રયોજન લઈને બેઠા છે. આ તો જ્ઞાની કઈ આવા હોય, આવા કઈ જ્ઞાની હોય એવું લાગતું નથી, એને નિશ્ચય રહેતો નથી. જાણવામાં આવ્યું હોય તો પણ એ નિર્ણયમાં જીવ ટકી શકતો નથી. એ વાત કરી હતી. જાણવું એક વાત છે, ઉગે ઉગે સંમત કરવું એક વાત છે, ઉગ સંજ્ઞામાં પણ ટકી રહેવું વળી બીજી વાત છે, અને પરિણતિથી ઓળખવા એ વળી ત્રીજી વાત છે. એમ સત્પુરુષને ઓળખવા માટે ઘણા ઊંડા ઉતરવું પડે છે, એટલું જ નહીં પોતાની યોગ્યતા પણ જીવે તૈયાર કરવી પડે છે. એ વગર નથી ઓળખાતા, એ બુદ્ધિનો વિષય નથી, પાત્રતાનો વિષય છે. જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી, અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો, અથવા ભલે સત્પુરુષ તરીકે અમાન્ય ન કરે અથવા વિરોધ ન કરે, માને કે ભાઈ લાગે તો છે એવું કંઈક હશે, જ્ઞાન તો લાગે છે ને, કંઈક વાત તો મેળખાય છે, પણ એને આ સત્પુરુષ જ છે એમ ઓળખાણ નહીં હોવાથી જે વધતો એવો ભક્તિભાવ, ભક્તિભાવ અને વધતો એવો ભક્તિભાવ એમાં પણ પાછો ફેર છે. સામાન્ય ભક્તિભાવ આ સત્પુરુષ છે એમ જાણીને આવે છે, પણ એના પ્રત્યે વધતો એવો ભક્તિભાવ આવે એ વળી બીજો પ્રકાર છે. અંતરથી આવે અને જેમ જેમ પરિચય વિશેષ થાય તેમ તેમ વિશેષ અપૂર્વતા ભાસે, અને વિશેષ વિશેષ એને ભક્તિભાવ મોક્ષોને વધે એવો પ્રકાર હોય છે. હા, ભક્તિભાવ તો નિરંતર જ હોય ને, અમુક ટાઈમે બંધ ભક્તિભાવ થઈ જાય એવું થોડું હોય. હા, નિરંતર વધતો વધતો જ જાય, ઘટતો ન જાય પણ વધતો જાય એમ છે. ખરેખર ભક્તિભાવ છે એ વધતો જ જાય છે, જેમ જેમ પોતાને અપૂર્વતા ભાસતી જાય છે તેમ તેમ વધતો જાય છે. અથવા સત્પુરુષના સ્વરૂપનું જેમ જેમ પોતાને ભાવભાષણ સ્પષ્ટ થતું જાય છે તેમ તેમ એને ભક્તિભાવ બહુમાન વધતું જાય છે. કોઈ વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગીને, કોઈ વખત તો જીવ આવી ભૂલ કરે છે કે કાંઈક એને શંકા પડે છે, અને શંકા પડે છે એટલે એનો સત્સંગ છોડી દે છે, યોગ છોડી દે છે, અને એને ત્યાગીને જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે, ત્યાગી થયા છે એવા અસત્પુરુષને દ્રઢાગ્રહે સેવે છે. તમે આમને તો ત્યાગ છે, આટલો આટલું તો આ લેતા નથી, આટલું તો કરતા નથી, આટલું તો એને ખપે નહીં, ફલાણો છે, પણ એને આત્મજ્ઞાન ન હોય તો અસત્પુરુષને એના આશ્રયમાં જાય છે. એવા અસત્પુરુષને દ્રઢાગ્રહે સેવે છે માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. સામાન્ય પાત્રતા માટે આ વાત છે. વિશેષ પાત્રતાવાળા જીવને તો પ્રવૃત્તિમાં પણ જ્ઞાનીનો અંતરપુરુષાર્થ જોઈને, પ્રવૃત્તિથી ઘેરાયેલા એવા પ્રકારની અંદર પણ એમની અંતરપરિણતિ, એમની ભિન્નતા, ઉદાસીનતા, વિતરાગતા અને અંતરપુરુષાર્થ જોઈને ઉલટાનું અતિ બહુમાન આવે છે. તો આવી પરિસ્થિતિમાં પણ એ અંદર ધ્રુવ ખૂંટે બંધાઈ ગયા છે, ત્યાંથી ફેરફાર કરતા નથી, અને એમના પરિણામ ઉપર કોઈ અસર જ જાણે જોવામાં આવતી નથી. ઉપર છેલ્લા ઉપયોગથી ઉદયમાંથી પસાર થઈ જાય છે, પણ એમના પરિણામ ઉપર અસર જોવામાં આવતી નથી. વિશેષ યોગ્યતા હોય તો વિશેષ એને બહુમાન આવે છે, સામાન્ય યોગ્યતા વાળાને વિચલિત થવાનું નિમિત્ત પણ બને છે, શંકા પડે છે, કાંઈક ઊંડે ઊંડે કાંઈક શંકા પડે છે, કોને ખબર શું છે, ભગવાન જાણે. પોતાની યોગ્યતા ન હોય એટલે એ દૂર થઈ જાય છે અને અસત્પુરુષના આશ્રયમાં ચાલ્યો જાય છે. પ્રયોજનભૂત વાત લખી એ વખતની પણ એમાં યોગ્યતા જોઈને એમના પ્રયોજન સંબંધી વાત લખી છે કે જો તમે અમારી સમીપ આવવા માગતા હો તો થોડી અંતરદૃષ્ટિ કેળવવી પડશે અને અંતરદૃષ્ટિ કેળવશો તો અમારી પરિસ્થિતિમાં તમને ઘણો લાભ છે, જો અંતરદૃષ્ટિ નહીં કેળવો તો દૂરથી જતા વાર લાગશે નહીં એમ થશે. કેમ કે પોતે તો વૈરાગ વાળા હતા, હવે મુમુક્ષુ જેટલો પણ જ્ઞાનીનો વૈરાગ્ય ન જોવે ત્યારે મુમુક્ષુને શંકા પડે, આના કરતા તો આપણને વધારે વૈરાગ છે શું એમ થઈ જાય એને, એટલે શંકા પડી જાય. હા, બાહ્ય દ્રષ્ટિથી તો પરિણતિનો પરિચય કરવો જોઈએ, એટલા સમીપ જવું જોઈએ અને પોતે પરિચય કરે પરિણતિનો એટલી પોતાની યોગ્યતા ક્ષમતા આવવી જોઈએ. નહીતર જે અનાદિ પરિચિત છે એવા જે રાગાદિ પરિણામ એની તો ખબર પડી જાય છે અને એ સ્થૂળ પણ છે એટલે એનાથી એને બીજી છાપ ઉલટી છાપ પડે છે. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે, આ વિષયમાં આથી વિશેષ લખતા નથી. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિશે પૂછશો અને કંઈ વિશેષ કહેવા યોગ્ય પ્રસંગ હશે તો કહી શકાવવાનો સંભવ છે. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા હોય તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી ના પાડે છે અને કલ્યાણ શું અને કેમ હોય તેને વારંવાર વિચારણા અને ગવેષણા કરવી એ પ્રકારમાં અનંતકાળ થયા ભૂલ થતી આવે છે. કલ્યાણ કેમ થાય એ વિચારવામાં જીવે અનાદિકાળથી ભૂલ કરી છે, અનંતકાળથી ભૂલ કરી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. જ્યારે કોઈ જીવ પોતાના કલ્યાણનો વિચાર કરે ત્યારે પ્રારંભ કેમ કરવો એનો ઘણો વિચાર કરવો, કોનો સમાગમ કરવો એનો ઘણો વિચાર કરવો, એમને એમ ગમે ત્યાં દોડી જવું નહીં, એમને એમ ગમે ત્યાં એ પગલું ભરવા જેવું, ગમે તે રીતે પોતાની કલ્પના એ પગલું ભરવા જેવું નથી. સત્પુરુષના આશરે, સત્પુરુષની આજ્ઞાએ પ્રવર્તવું એ જેને પોતાને માટે હિતકર છે એમ કહેવું છે. અત્યારે એ જ વિનંતી છે. 401 થયો આ પહેલો પત્ર છે. ના, આ મણિભાઈને પહેલો પત્ર છે અને સુભાગ ભાગ્યના કહેવાથી એમણે આ સમીપમાં જવા માટેની પોતાની ઈચ્છા કરી છે પત્રથી. જ્ઞાની પોતાના ઉપર ગુસ્સે થાય ત્યારે ગુસ્સે થયા છે એવું જ લાગે ને, બીજું કેવું લાગે, કેવું લાગે, સીધે સીધો એમ લાગે પોતાના ઉપર ઉદય હોય એટલે મારા ઉપર ગુસ્સે થયા, મને આમ કહી દીધું એમ લાગે. એ તપાસવું જોઈએ, એ વિચારવું જોઈએ કે કેટલું હિત વિષય છે એમના હૃદયમાં, આપણા પ્રત્યે કેટલું હિત વિષય છે એ વાત જો વિચારી ન શકે તો જીવ દૂર થઈ જાય. રસ્તે પડેલા છે બીજાનું અહિત થાય, કર્મ કરાવવું અનુમોદવું કાંઈ બને નહીં, મનથી વચનથી કાયાથી નિશંક વાત છે, શંકા કરવા જેવો વિષય નથી, નિશંક વાત છે. ચારસો બે પત્ર છે સુભાગભાઈ ઉપરનો, વથાળું છે. ઉદય જોઈને ઉદાસ એટલે કે ઉદય જોઈને તમે કોઈ શંકામાં પડશો નહીં, અથવા અભક્તિ અભક્તિ થાય. ઉપાસના એટલે અહીંયા એક ઉદય જોઈને, અમારો ઉદય જોઈને તમે ભક્તિ થાય, શંકા થાય, જે સ્નેહ છે એ ઓછો થાય. કેમ કે એ વારંવાર પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે એ સંબંધે ઉલ્લેખ કરે છે, અને વારંવાર શ્રીમદજી એ વાતનો બંધ વાળી દે છે, એ વાત નહીં કરો, તમે તમારા પરિણામ એ બાજુ નહીં લઈ જાઓ. એ તો સીધો ઉદય થયો કે કાંઈ પણ આટલો બધો મારો પ્રેમ છે, મારી ભક્તિ છે, એમને પણ મારા પ્રત્યે એટલા બધા વિશેષણો વાપર્યા છે, શું છતાં આ બાબતમાં તો કાંઈ કરતા નથી. શું કોઈ કરતા નથી, કોઈની પાસે કરાવતા નથી, એટલે એમાં કાંઈ પણ ઓટ આવે પરિણામમાં, ઉદાસીનતા એટલે કાંઈ પણ ઉપેક્ષા થાય. બરાબર ઘાટ થાય, એકદમ સરસ ઘાટેલો થાય કરે છે, ક્યાં કેટલું કેમ કરવું એ એમને ખબર છે, એમાં એ નિષ્ણાત છે, એના જેવી આવે છે. ભજશો ને એટલે પરિણમશો ને, પરિણમશો ઉદાસપણે, પરિણમશો ને ભજવું એટલે પરિણામનું થવું. યોગ્યતા જોઈને જેટલું કહેવા યોગ્ય છે એટલું કહે છે, ઓછું નહીં વધારે નહીં. અને જ્યારે જે કહેવા યોગ્ય હોય છે, એટલે કે જ્યારે જેટલો રોગ, રોગ નહીં માત્રામાં, જેટલો ડોઝ જે પ્રકારની દવાનો, એટલો તે પ્રકારની દવાનો ડોઝ આપે છે. એમ કેમ આવી સીધી ટ્રીટમેન્ટ મળવી એ પણ એક મહાભાગ્યની નિશાની છે, અને એ જીવ અવશ્ય તરી જાય છે. સ્વસ્તિ શ્રી સાયલા શુભ સ્થાને સ્થિત મુમુક્ષુ જનને પરમ હિતસ્વી. કેવા છો તમે મુમુક્ષુ જનને? તો તમે પરમ હિતસ્વી છો. હા, તો કે છે બીજા મુમુક્ષુઓને તમારાથી ઉપકાર થાય એવા તમે છો, બીજા મુમુક્ષુઓના તમે હિત ઈચ્છો છો એવા છો, બીજા મુમુક્ષુઓના હિતસ્વી છો તમે. સર્વજીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, બધા જીવો પ્રત્યે તમારે કરુણા દ્રષ્ટિ છે. બધા જીવો દુઃખી સુખી થાય જગતમાં, કોઈ જીવ દુઃખી ન રહે, કેવા વિશેષણ વાપરે છે. એવા નિષ્કામ ભક્તિમાન, નિષ્કામ અને ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે ભક્તિ, તમારી ભક્તિનો પણ ખ્યાલ છે, તમારી નિષ્કામતાનો પણ ખ્યાલ છે. નિષ્કામતાનો અર્થ એ છે કે તમારે તમારું આત્માનું હિત કરી લેવું છે, એ અમને ખબર છે. આત્માની જે હિત બુદ્ધિ તમને ઉગી છે એનો, એને પોતે કેટલો ટેકો આપે છે, ઘણો રિસ્પોન્સ આપે છે. આ જગ્યાએ એટલી યોગ્યતા પોતાને એવા પરિણામ હોવા જોઈએ. શ્રી મોહમયી સ્થાનેથી, ના એટલે પોતાનું નામ લખ્યું હશે, બધો શબ્દ પ્રયોગ કર્યો હશે, એટલે અનેક જગ્યાએ સંપાદન કરનારાએ સંકોચ અનુભવ્યો છે એવું લાગે છે, કે સંકોચ અનુભવ્યો છે. ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભ કાળથી, જો કે આરંભ છે નહીં એટલે પ્રશ્નાર્થ મૂક્યો છે. અનાદિથી સંસાર છે જીવનો, સંસાર ભજવાના આરંભ કાળથી તે આજ દિન પર્યંત આજના દિવસ સુધી તમ પ્રત્યે જે કાંઈ અવિનય થયો હોય, અભક્તિ અને અપરાધ આદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ. ભવિષ્યની તો ઘણી એવી સમસ્યા આવવાની છે, આ વર્ષ સંબંધીની વ્યતીત થઈ. એક એક શબ્દ કેટલો તોડીને લખે છે, સામાન્ય વાતમાં પણ એક એક શબ્દમાં કેટલો ઉપયોગ છે, કેટલી ચોકસાઈ છે. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, પછી આ જીવ અમને અનુકૂળ છે, આ અમને પ્રતિકૂળ છે, એવો ભેદ પાડવાનો પ્રશ્ન નથી. આની કોઈ પણ જીવ પ્રત્યે બધા જીવો પોતાને માટે સરખા છે. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે એમ, અમુક પ્રકારે નહીં, અમુક પ્રકારે એમ નહીં, કોઈ પણ કાળને વિશે એમ, એટલે અપવાદ નથી રાખતા સિદ્ધાંતમાં. અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, થોડો પણ દોષ પોતે કરવા યોગ્ય છે એમ માનતા નથી. દોષ કરવો એ સિદ્ધાંતને અનુકૂળ નથી. પરિપૂર્ણ નિર્દોષ થવું છે એ જેનો સિદ્ધાંત છે, એ જેનો ધ્યેય છે, એને નિર્દોષ થવું એ જ એની શ્રેણી હોય માર્ગની, એ જ માર્ગે ચડવા માંગતો હોય, આગળ વધવા માંગતો હોય, એમાં દોષ કરવો એ વાત હોય શકે નહીં. કોઈ પણ દોષ કરવો યોગ્ય નથી એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવો ઉત્કૃષ્ટ જેને નિર્ધાર કર્યો છે, ધ્યેય બાંધ્યું છે કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, અલ્પ દોષ પણ મને હોવો જ ન જોઈએ. દોષ છે જીવને કલંક છે, અને પોતાના ઉપર કલંક કોઈ ઈચ્છે નહીં. જો એ ખરેખર હોય તો એની આ ભાવના આવવી જોઈએ. જો પોતાની નિષ્કલંક દશા જીવ ઈચ્છતો હોય તો એને આ ભાવના આવવી જોઈએ કે કોઈ જીવ પ્રત્યે કોઈ પ્રકારે કોઈ કાળને વિશે કિંચિત પણ દોષ, અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. આ એને ભાવના આવે. આનું નામ પૂર્ણતાનું ધ્યેય છે, આનું નામ પૂર્ણતાનું લક્ષ્ય નિર્ધાર કરેલો જીવ છે. લક્ષ્ય શબ્દ બે જગ્યાએ વપરાય છે. એક પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે એ લક્ષ્યનું સ્થાને, લક્ષ્યના સ્થાને છે. અને એવું જ્યારે યથાર્થ લક્ષ્ય હોય ત્યારે એને પર્યાયમાં પણ પૂર્ણ શુદ્ધિનું જ ધ્યેય અથવા લક્ષ્ય હોય એમ દ્રવ્ય પર્યાયની સંધિ છે લક્ષ્યની અંદર. એટલે પરિણામની ચાલ બરાબર ગોઠવાય છે, અને નહીંતર ક્યાં ભૂલ થાય અને પોતાને ખબર પડતી નથી, દોષ થાય એની પોતાને જ ન ખબર પડે, એમને જ ચાલ્યો જાય. કેમ કે એનું ધ્યેય છે એ જે એને નિર્ધાર હોવો જોઈએ એને નથી. આ મુશ્કેલી છે. પહેલા એ વાત છે શરૂઆતમાં, એટલે પહેલા, અને પહેલા એટલે શરૂઆતમાં એ વાત છે, પછી સ્વભાવ ઓળખાય છે, એમાંથી સ્વભાવની ભાવના ઉત્પન્ન થાય છે, પછી સ્વભાવ સુધી પહોંચાય છે. જો આ ધ્યેય અને આ નિર્ધાર જીવનો ન હોય તો એ સ્વભાવને ઓળખી પણ ન શકે, સ્વભાવનો આશ્રય પણ ન કરી શકે, સ્વભાવ સમીપ પણ ન જઈ શકે. આ પરિસ્થિતિ છે. એટલે એ ધ્યેય પછી છૂટી જાય છે. સ્વભાવનો આશ્રય થાય એટલે ધ્યેય છૂટી જાય છે એમ નથી, કેમ કે આશ્રય તો આશ્રયના સ્થાને છે, ધ્યેય ધ્યેયના સ્થાને છે, બંને પોતપોતાના સ્થાને રહી જાય છે. અને ત્યારે યથાર્થતા આવે છે, ત્યારે જ બંને પડખે સમ્યકપણું છે, નહીતર એક પડખે સમ્યકપણું કરવા જતા આભાસમાં જીવ ચાલ્યો જાય છે, એને સમ્યક બે પડખા રહેતા નથી, સમતુલા નથી જળવાતી, કેમ કે આશ્રયનો વિષય વજન દેવાનો છે. જે આશ્રયનો વિષય શુદ્ધાત્મા છે એ તો જોર દેવાનો વિષય છે, એ જોર દેતા સમતુલા કોઈ ગુમાવે છે તો નિશ્ચયાભાસમાં આવે છે. એ સમતુલા ત્યારે જ ન ગુમાવે કે પહેલા જેને આવું ધ્યેય બંધાઈ ગયું હોય એને, કેમ કે એના ભાવનામાં પરિપૂર્ણ નિર્દોષ થવું છે. અને નિશ્ચયાભાસમાં તો દોષ ચાલુ થઈ જશે, તરત જ એ બાજુ જતો અટકી જાય છે. નિશ્ચયાભાસ નહીં થવાનું આ કારણ છે કે પહેલા એને ધ્યેય બાંધેલો છે, નિર્ધાર કરેલો છે કે અવસ્થા દ્રષ્ટિએ મારે પૂર્ણ નિર્દોષ થવાની વાત છે. પછી આશ્રયનો સવાલ ઉભો થાય છે, પછી એને ક્યાંય બેલેન્સ ગુમાવીને ક્યાંય આભાસ થવાનો પ્રશ્ન રહેતો નથી. ધ્યેય છે એ એવી વાત છે કે દિશા નથી ફરતી જેવી. પછી નિર્દોષતા સંબંધીનું જે એનું ગમન છે, ગતિ છે પરિણામને, એ પરિણામને ગતિ, એની જાતિ અને એની શક્તિ, આ ત્રણ ભાંગા પાડવા જોઈએ. શું? એક પરિણામના આ ત્રણ ભાંગા વિચારવા જોઈએ, એની ગતિ, એની શક્તિ અને એની જાતિ. આટલું જો બરાબર સમજાય, ખાસ કરીને જ્ઞાનમાં અને ચારિત્રમાં, જીવ ભૂલે નહીં. શું? બનાસીદાસે લીધું છે, બનાસીદાસ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી લીધી છે ને, એમાં એ વાત લીધી છે. મોક્ષ માર્ગ પ્રકાશન અને ચારિત્રને નિમિત્ત ઉપાદાન તરીકે લીધા છે. બંને ગુણ શુદ્ધરૂપ ભાવ જાણવા, અશુદ્ધરૂપ ભાવ પણ જાણવા, યથા યોગ્ય સ્થાને માનવા, બંને ભાવોને શુદ્ધિ અશુદ્ધિના યથા યોગ્ય સ્થાને માનવા. કેમ કે બંને ગુણ છે એ જીવના અનંત ગુણમાં બંને ગુણ છે, પણ સર્વગુણો અસહાય છે, સ્વાધીન છે. અસહાય છે એટલે કોઈને કોઈની સહાયની જરૂર પડે એમ નથી, સ્વાધીન છે એટલે પોતાની શક્તિએ પરિણમી રહ્યા છે અને શાશ્વત છે. કોઈ ક્યારે નવો થાય છે, કોઈ ક્યારે નાશ પામે છે એવું નથી. તેનું વિવરણ હવે એનું વર્ણન કે તે બંને ગુણોની ગતિ ન્યારી ન્યારી, બંનેની શક્તિ ન્યારી ન્યારી અને જાતિ ન્યારી ન્યારી. બંનેની ગુણોની ગતિ ન્યારી ન્યારી, શક્તિ ન્યારી ન્યારી, જાતિ ન્યારી ન્યારી અને સત્તા ન્યારી ન્યારી. આમ દ્રવ્યની અપેક્ષાએ એક સત્તા છે, પણ ગુણની અપેક્ષાએ એની ભિન્ન ભિન્ન સત્તા છે. અહીંયા ભિન્નત્વ જોવું છે, ભિન્નત્વ જોવું હોય ત્યારે બીજો નહીં લાગુ પડે છે, અહીંયા ભિન્નત્વ જોવું છે, ભેદ નહીંથી કથન છે એમ લેવું. જ્ઞાન ગુણની તો જ્ઞાન અને અજ્ઞાન રૂપ ગતિ. ગતિ એટલે પરિણામ, બે પ્રકારનું એનું ગતિમાન પરિણમન હોય છે, એક અજ્ઞાન રૂપ અને એક જ્ઞાન રૂપ, એમ બે પ્રકારની ગતિ છે જ્ઞાનના પરિણામની. આપણે શેમાંથી વાત ચાલીએ? શું ધ્યેય પ્રત્યેની ગતિની વાત ચાલે છે? એટલે નિર્દોષતાના ધ્યેય પ્રત્યેની ગતિ, એમાંથી આ આપણે વિચાર આવ્યો છે કે જ્ઞાનની તો જ્ઞાન અને અજ્ઞાન રૂપ ગતિ, સ્વપર પ્રકાશક એની શક્તિ, નિજ રૂપા પર રૂપા ભાસી એ પોતાની જ્ઞાનની શક્તિ છે અને સમ્યક જ્ઞાન રૂપ તથા મિથ્યા જ્ઞાન રૂપ એની જાતિ છે. જો જાતિ ઓળખાય જ્ઞાનની તો એ સમ્યક જાતિ એની ઓળખાય, મૂળ જાતિ એની સમ્યક છે. જે મિથ્યાત્વ જાતિનું જ્ઞાન છે એ એની વિપરીત જાતિ છે, એ એની વિકારી જાતિ છે. મૂળ જાત તો જ્ઞાનની સમ્યક જ્ઞાન એની મૂળ જાતિ છે, એટલે જાતથી ઓળખાય છે. સૂક્ષ્મ ફેર છે, જ્ઞાનપણે અને અજ્ઞાનપણે એની ગતિ છે અને સમ્યક અને મિથ્યાત્વ એની જાતિ છે. આમ આપણે દિશા લેવી છે. ધ્યેય પ્રત્યે ગતિમાન જ્ઞાન છે કે ધ્યેય પ્રત્યે ગતિમાન નથી, એમ કેમ લેવું છે? ખરેખર તો પ્રશ્ન ત્યાં સુધી છણવો જોઈએ કે એવું શું કરવા, આ ગતિનું પડખું જુદું શું કરવા પાડે છે. કે મુમુક્ષુ દશામાં સમ્યક જ્ઞાન તો નથી, છતાં યથાર્થ જ્ઞાન પણ છે ને અયથાર્થ પણ જ્ઞાન છે. આ એની ગતિ બતાવે છે જ્ઞાનને, કે કઈ બાજુ ચાલે છે. એક મુમુક્ષુ જીવ છે એ શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર અનુસાર અર્થઘટન કરે છે, ભૂલ કરતો નથી, છતાં જ્ઞાન અયથાર્થ હોય તો એની ગતિ બરાબર નથી જ્ઞાનની. વિશેષ સૂક્ષ્મ હોય, ઘણો ઉઘાડ હોય, શાસ્ત્ર અનુસાર અર્થઘટન કરતા હોય, સારા વિદ્વાન હોય, છતાં અયથાર્થ પણ હોય. અવલોકનમાં આવતો નથી ને પરલક્ષ છે, પરલક્ષ છે. અર્થમાં ભૂલ નથી, અર્થ નહીં, ભાવાર્થમાં ભૂલ નથી, નયાર્થમાં ભૂલ નથી, મતાર્થમાં ભૂલ નથી, એ જે ચાર પાંચ ભાંગા છે એમાં ક્યાંય ભૂલ નથી. શું? છતાં પરલક્ષ છે માટે યથાર્થ નથી. ધ્યેયમાં ભૂલ છે, ધ્યેય વાંધો નથી, એટલે ગતિમાં ફેર છે એમ કેવું છે. જાતિ તો છે અજ્ઞાન ને મિથ્યાત્મની જાતિ છે. શું? અને જે જીવનું જ્ઞાન યથાર્થ છે એની ગતિ બરાબર છે, એ સમય જ્ઞાન થઈ જશે આગળ જતા. જે સ્વલક્ષે, ભલે ઓછો ઉઘાડ છે પેલા વિદ્વાન કરતા મુમુક્ષુનો, પણ સ્વલક્ષે, આત્મલક્ષે, આત્મહિતના લક્ષે સ્વાધ્યાય કરે છે, યથાર્થ એનું જ્ઞાન કામ કરે છે, આગળ વધીને સમય જ્ઞાનમાં પહોંચી જશે. બહુ ઝીણું કાયદું છે. મનાર્સિદાસે એમની પરમાર્થ વચનિકામાં બહુ સૂક્ષ્મ કાયદું છે, આમાં ઉપાદાન નિમિત્તમાં પણ બહુ ઝીણું કાયદું છે. સારી વાત છે. આપણે તો અનેક વાર એ વિષય ચર્ચીએ છીએ, ફરીને કાંતિભાઈ નવા છે આ વિષય માટે, મુમુક્ષ તરીકે નહીં. એક આત્મહિતનું લક્ષ્ય રહેવું મુમુક્ષુને, અને સિવાય બીજો કોઈ ઉદ્દેશ નહીં. શું? એ લક્ષ્ય સ્વાધ્યાય, વાંચન, શ્રવણ, ચર્ચા, તત્વવિચાર, જે કાંઈ પ્રવૃત્તિ, કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ, અરે કોઈ પણ ઉદયની પ્રવૃત્તિ લ્યો ને, આત્મહિતના લક્ષ્ય થાય છે એને સ્વલક્ષ કહે છે મુમુક્ષુની ભૂમિકાનો. અને એમ થતાં જેને પોતાના સ્વરૂપનો યથાર્થ ભાવ ભાષણ થઈને નિર્ણય થાય છે, નિશ્ચય થાય છે, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ કે હું મારું આવું ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન સ્વરૂપ છે, એને આત્મલક્ષ થયું ત્યારે એમ કહેવાય છે. આવું લક્ષ થવા માટે તમામ શાસ્ત્રો છે. લક્ષ થવાને દેહ ન કયા શાસ્ત્ર સુખદાય, એમ બે અર્થમાં આ આત્મલક્ષ અથવા સ્વરૂપ લક્ષ એવો શબ્દ વપરાય છે. એના પ્રકરણ અનુસાર બે અર્થ કરવા, બે જગ્યાએ જ્યાં જે વાત ચાલતી હોય એ સમજવી, એમ અર્થ કરવા એટલે એમ સમજવું. અને પરલક્ષની અંદર તો આ સિવાય જેટલું છે એ બધું પરલક્ષ છે. આને છોડીને કાંઈ પણ જે છે એ બધું પરલક્ષ છે. કોઈ એમ કે પણ તત્વનો પ્રચાર કરવો તો કે પરલક્ષ છે, યથાર્થ નથી. પ્રથમ પરમ કારુણ્ય વૃત્તિ કરતા જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા જે લીધું છે ને એટલા માટે છે. હા, એટલે પહેલું સ્વલક્ષ ની વાત છે. સ્વલક્ષ પૂર્વક ની પ્રવૃત્તિ યથાર્થ છે. પરલક્ષે કોઈ પણ પ્રવૃત્તિ ગમે તેવી સારી દેખાતી હોય તો પણ તે યથાર્થ નથી, એમાં ગડબડ થઈ જાય છે. એમાં લક્ષ તો નહીં છોડવું જોઈએ. હા, લક્ષ છે એ છૂટે નહીં એવી ચીજ છે. છૂટે તો લક્ષ નથી એમ સમજવું. માણસ જુઓ, આર્થિક લક્ષ છે કે નહીં સંસારી જીવને, તો ક્યાં છૂટે છે બતાવો. જે વ્યવહાર કરે, લીતી દીતી કરે, અહીંયા ધર્મ ધાર્મિક પ્રવૃત્તિમાં પણ એ લક્ષ કરે છે. ધાર્મિક પ્રવૃત્તિમાં પણ એ લક્ષ કરે છે કે મને ક્યાંય મારે સંયોગોમાં કઈ નબળાઈ ન આવે તો સારું, સંયોગોની અંદર બરાબર મારું બધું સચવાય રહે તો સારું, આમાં આગળ વધુ તો સારું. એ લક્ષ જીવનું ક્યાંય છૂટતું નથી એવી રીતે. હા, એવી રીતે લક્ષ છે એ ન છૂટે એવી વાત છે, ચાહે આ લક્ષ હોય કે ચાહે તે લક્ષ હોય. કારણ કે એ તો જીવનું પરિણામનો પ્રકાર છે એક, તો એની ગતિ બતાવે છે. લક્ષ પૂર્વક ની પરિણામની ગતિ છે, એમાં લક્ષ નો વિષય છે. બે લક્ષ હોતું જ નથી, એક જ લક્ષ હોય છે જીવને. કાં તો જીવને પરલક્ષ છે ને કાં તો જીવને સ્વલક્ષ છે. પરલક્ષ છે ત્યાં સ્વલક્ષ નો અભાવ છે, સ્વલક્ષ છે ત્યાં પરલક્ષ નો અભાવ છે. ઘડીક સ્વલક્ષ, ઘડીક પરલક્ષ એવું નથી થતું. શું એવું થતું નથી? કાં સ્વલક્ષ રહે છે કાં પરલક્ષ રહે છે. અનાદિ પરલક્ષ માં ઉભો છે, એક વખત બદલાવી નાખે સ્વલક્ષે આવી જા લાઈનમાં, તારો ઉદ્ધાર થઈ જશે. ત્રણ કાળમાં ન થાય, કોઈ કાળમાં ન થાય. હા, ફરતું નથી એ છે જ્ઞાન નો પર્યાય, પણ જેમ શ્રદ્ધા ફરતી નથી એમ લક્ષ નથી. પણ ઉપયોગ ફરે, લક્ષ ન ફરે. ઠીક છે, તો પ્રશ્ન નીકળે તો વાત ચર્ચાય થોડી થોડી. સ્વલક્ષ ની તો ઘણી વાતો છે. જીવ ગમે એટલા શાસ્ત્ર નું જ્ઞાન કરે પણ શ્રદ્ધાથી આવીના જ્ઞાન તો નકામું છે. તો શ્રદ્ધાને સવળી કરવાનું સામર્થ્ય પરલક્ષી જ્ઞાનમાં નથી. ભલે 11 અંગ ને 9 પૂર્વ નું જ્ઞાન હોય, શ્રદ્ધા નહી સવળી થાય. અને અલ્પ પણ સ્વલક્ષી જ્ઞાન શ્રદ્ધાને ઉથલાવીને, જ્ઞાન જ શ્રદ્ધાને બદલવાનું કારણ છે. શ્રદ્ધાને સમ્યક થવાનું કારણ જ્ઞાન છે, બીજું કોઈ નથી. જ્ઞાન સાધન છે. આ સ્વલક્ષી જ્ઞાનમાં મોટામાં મોટો ગુણ છે અને પરલક્ષી જ્ઞાનમાં મોટામાં મોટો અવગુણ છે. પરમકક્ષામાં ઘણી જગ્યાએ સ્વલક્ષી અને પરલક્ષીનો વિષય આવે છે, પણ આ જ્ઞાનની યથાર્થતા લીધી, અયથાર્થતા લીધી, શ્રદ્ધાના વિષયમાં એનું નિમિત્તપણું કેવી રીતે છે લીધું. હવે પુરુષાર્થમાં લઈએ તો સ્વલક્ષી જ્ઞાનથી જ પુરુષાર્થને ઉત્થાન થઈ શકે છે. પરલક્ષી જ્ઞાન ગમે એટલું વધે તો પુરુષાર્થ ન આવે એમાં. એને એમ થાય પણ જાણ્યું બધી ખબર તો પડે છે પણ પુરુષાર્થ મારો ઉપડતો નથી, એને ખાતરી થઈ જાય કે હું બધું જાણું છું, બધું સમજું છું, પણ મારો પુરુષાર્થ ઉપડતો નથી, અને એ સમસ્યા રહી જાય. એનું કારણ પરલક્ષપણ છે, એ પુરુષાર્થ ને સાથે એનો નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. લીધા છે આમાં વિધિમાં, વિધિ નો વિષય છે ને, આ વિધિના પેટામાં જાય છે બધી વાત. યથાર્થ વિધિના પેટામાં જાય છે ને, એટલી વાત લીધી છે. સ્વલક્ષી જ્ઞાન જ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે, એટલે એ તો વાત કરી લીધી શ્રદ્ધાને પલટાવવાની. પછી સ્વલક્ષી જ્ઞાન ગુણને એને સ્વભાવને સાધે છે, પરલક્ષી જ્ઞાન અવગુણને સાધે છે. એ ચારિત્રમાંથી દોષ વધશે, ચારિત્રના પરિણામમાં પણ એ જીવ ભૂલ કર્યા વગર રહેશે. એટલે તે શાસ્ત્રીય અભિનિવેશ આદિ, એટલે શાસ્ત્ર વાંચશે તો શાસ્ત્રનો અભિનિવેશ વધી જશે. સ્વલક્ષી જ્ઞાન છે મુમુક્ષુનો, આત્મહિતના લક્ષ્ય પ્રવૃત્તિ જ્ઞાન, એ જે તે વિષયના ઊંડાણમાં જઈ શકશે. કેમ કે આ તો ભાવનો વિષય છે ને, આ તો ઊંડાણમાં જવાનો વિષય છે. તો જે આ વિષયની જે ઊંડાઈ છે, ડેપ્થ જેને કહેવામાં આવે છે, એ સ્વલક્ષી જ્ઞાન વાળો જશે, એ પરલક્ષી જ્ઞાન વાળો ઊંડાણમાં નહીં જાય, વિસ્તારમાં જશે, ઊંડાણમાં નહીં જઈ શકે. એ પડખું એનું ખાલી રહી જશે, વિસ્તારમાં ગમે એટલો જશે, એ ફરક પડે છે. અને ભાવમાં ઊંડાણમાં જતા એને સ્વભાવ જાતિ અને વિભાવ જાતિની પરખ આવશે. સ્વભાવ જાતિ ને વિભાવ જાતિની પરખ આવશે એટલે એ સ્વરૂપનો નિર્ણય કરી શકશે. પરલક્ષી જ્ઞાન માત્ર સ્થૂળ રહેશે, ધારણા વાળું થઈ જશે. સ્વલક્ષી જ્ઞાન સાથે પ્રતીતિ ભળતા સ્થિરતાનો પ્રસંગ, સ્થિરતાનું સામર્થ્ય આવશે. પરંતુ પરલક્ષી જ્ઞાનમાં પ્રતીતિ જ આવતી નથી, એટલે સ્વરૂપ સ્થિરતાનો અવસર કદી આવતો નથી. ગમે એટલા વિશાળ સૂક્ષ્મ વાળું હોય તો પણ સ્વલક્ષી જ્ઞાનમાં થયેલો આત્મ સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપની અનન્ય રુચિ ઉત્પન્ન કરે છે, અંતર્મુખી પુરુષાર્થનું જોર ઉત્પન્ન કરે છે, અપૂર્વ ચૈતન્ય રસ અને અપૂર્વ ચૈતન્ય મહિમા ઉત્પન્ન કરે છે. આ બધા આનુષંગિક પરિણામો એક સ્વલક્ષીને કારણે ઉત્પન્ન થઈ આવે છે. પરંતુ પરલક્ષી જ્ઞાનથી આગમના આધારે કરેલો સ્વરૂપનો નિર્ણય પણ આત્મ સ્વરૂપનો મહિમા, રુચિ અને પુરુષાર્થને જાગૃત કરી શકતો નથી. આ મોટો ફેર છે. આમ સ્વલક્ષમાં અને પરલક્ષમાં ઘણું વિચારવા જેવો વિષય છે, અને એના દોરે બધો પરિણામનો દોર છે. શું લક્ષના દોરાનથી બધો દોર છે પરિણામનો આગળ, એના એટલે ગતિ, એટલે ગતિ લીધી છે કે એનું લક્ષ્ય શું છે એ બતાવવા માટે ગતિ લીધી છે. જાતિમાં આ મુખ્ય આશ્રય છે, જાતિમાં મુખ્ય આશ્રય છે, આમાં લક્ષ્ય છે. એ બાજુ ગતિ કરે પરિણામ, એ બાજુને જ ગતિ થાય. આપણે જુઓ ને, ચાલીએ છીએ, નક્કી કરે ઘરે જવું છે, પછી વાતો કરતા કરતા ચાલીએ, ગમે એટલા વિચાર કરતા કરતા ચાલીએ, ગમે એટલા વળાંક આવે, ઘર બાજુ જ પગ ચાલવાના. કેમ કે એક લક્ષ થઈ ગયું કે મારે ઘરે પહોંચવું છે, એમ અહીંયા લક્ષ થઈ ગયું કે મારે પૂર્ણ શુદ્ધિમાં જવાનું છે. એ સિદ્ધપદનું લક્ષ થઈ ગયું, નિજ સિદ્ધપદનું લક્ષ થઈ ગયું છે. એમાં પરિણામ એ બાજુ જ જવાના, એ ગતિ છે એની. આ તો ટૂંકામાં કેટલું નાખ્યું છે જ્ઞાનીઓએ, ભંડાર ભર્યો છે કાઢે તો. એ રીતે એની જ્ઞાનની છે. અને ચારિત્રની અંદર ચારિત્ર ગુણનું વિવેચન કરતા ચારિત્ર ગુણની સંક્લેશ વિશુદ્ધ રૂપ ગતિ, સ્થિરતા અસ્થિરતા રૂપ શક્તિ, અને મંદ્ર તીવ્ર રૂપ જાતિ, અને દ્રવ્ય પ્રમાણ સત્તા છે. બંનેની પ્રમાણ સત્તા દ્રવ્ય પ્રમાણ દીધી છે, ભલે ન્યારી ન્યારી સત્તા છે. એટલે કે એક ગુણમાં બીજો ગુણ નથી, એક ગુણના આશ્રયે બીજો ગુણ આશ્રય નથી, પણ દ્રવ્યના આશ્રયે બંને ગુણ છે. એટલે બંનેને સત્તા દ્રવ્ય પ્રમાણ દીધી છે. હે, ગતિ લીધી છે એમાં સંક્લેશ વિશુદ્ધિ રૂપ, હા પાત્રતા છે એ વિશુદ્ધિમાં આવે છે, શુદ્ધિ નથી પણ વિશુદ્ધિમાં આવે છે. અને એ પોતે કહેશે આગળ, કોઈ દલીલ કરી છે, પોતે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે પણ અહીંયા તો હજી એકલો શુભ ભાવ છે, સમ્યક દર્શન તો થયું નથી, અને તમે એના ચારિત્રને વિશુદ્ધિ કેમ કહો છો? તો કે એ વિશુદ્ધિ છે એમાંથી યથાખ્યાત પ્રગટશે. બોલ, તને સમજાય છે વાત? જો સમજાય તો તને ધન્ય છે, ન સમજાય તો તારું કોઈ હોનાર એવું છે, અમે શું કરશું? એ
એવી રીતે ચર્ચા કરે છે, એવા ટોન થી ચર્ચા કરે છે. ચારિત્ર નો જ્યાં વિષય આવ્યો છે ત્યારે પેલા એ જોર થી દલીલ કરી છે કે હજી તો સમ્યક દર્શન થયું નથી, હજી તો એકલા સુખ ભાવ જ છે. તો કે એમાં સંકલેશ વિશુદ્ધિ ની અંદર ગતિ છે, પડે છે, એ જુદી જુદી ગતિ છે એમ કે છે. શું અને એ વિશુદ્ધિ છે એ ક્યાંક જુદું કામ કરે છે, એટલે એની આખી પ્રકાર ફેર છે એમ કેવું છે. પરિણામની ગતિનો પ્રકાર જ ફેર છે એમ લેવું છે. એની ગતિને વિશુદ્ધિ કીધી છે. હા, વિશુદ્ધિમાં શુદ્ધિ માની તો તને સાબાસ છે, તને ધન્યવાદ આપીએ છીએ. યથાર્થમાંથી આગળ વધીને સમ્યક જ્ઞાન થઈ જશે, પણ એમને તો બનારસી દાસે એમ કીધું કે આ કેવળ જ્ઞાન નું મૂળિયું છે અહીંયા, અને આ યથાખ્યાત ચારિત્ર નું મૂળિયું છે એમ પહેલેથી લીધું છે, શરૂઆત થી આ વાત લીધી છે. સમ્યક દર્શન પહેલા ભેદ પાડ્યો છે એમણે, એ વિચાર સૂક્ષ્મતાથી વિચારવા જેવો વિષય છે થોડો. ઘણા શું કરે છે, એનો હેતુ છે કે પાત્રતાને ઉડાડે છે. એ તો બધા શુભ ભાવ છે, આત્માને લગ્ન લાગે તો કે બહુ શુભ ભાવ છે. આત્માનું તત્વનું ચિંતન કરે છે તો કે પણ એ બધું શુભ ભાવ છે, હજી બધું શુભ એમ કરીને શુભ ભાવમાં એવી રીતે ઉડાડે છે વાતને, યથાર્થતાને અયથાર્થતાને સમજતા નથી. એ બહુ સૂક્ષ્મ સાથે બનારસી દાસજીના કથનો ચાલ્યા છે એમાં. એટલે એમ કે છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કાળને વિશે અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાતનો જેને પરમોત્કૃષ્ટ નિર્ધાર થયો છે. ઢીલો પોચો નહીં જીવનનું ધ્યેય, ધ્યેયમાં ફેરફાર નહીં, ધ્યેય બદલે નહીં, ધ્યેયનું લક્ષ્ય ફરે નહીં, પરમોત્કૃષ્ટ નિર્ધાર થયો છે, એવા આ ચિત્તને, એવા અમારા ચિત્તને અમે નમસ્કાર કરીએ છીએ. આ ક્યાંથી ક્ષમાપનાનો ભાવ ઉઠ્યો છે એમ કે છે. ક્ષમાપના તમને લખીએ છીએ, જ્ઞાની ઉઠીને મુમુક્ષુને ક્ષમાપના લખે છે. અતિ નમ્રપણે ક્ષમાવું છે, અત્યંત નમ્રપણે ક્ષમાવું છું એમ કે છે. ઉગી છે વાત ક્યાંથી, એનું મૂળિયું શું છે? પોતે તો જે પ્રવૃત્તિ કરી તે કરી, એનું સ્પષ્ટીકરણ કર્યું તો કર્યું, પણ એમાંથી વાત કેવી નીકળે છે કે જે ગુરુદેવે સૂત્ર આપ્યું કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, એ સૂત્ર સિદ્ધાંતનું આ સ્પષ્ટીકરણ છે. અહીંયા મેળવવું હોય ને મેળવી લેવું કે શ્રીમદજી ને ગુરુદેવ એક છે કે જુદા પડે છે. એમણે પોતે તો યુગ પુરુષ છે એટલે સૂત્ર સિદ્ધાંત આપે છે. આ એક એક મુમુક્ષુને હૃદય ખોલીને એ સિદ્ધાંતનો ખુલાસો કરી દે છે કે ભાઈ આમ વાત છે, મૂળમાં અમારું તો આ હૃદય છે, તમારે જે સમજવું હોય સમજો, આ અમારું હૃદય છે, પોતાની વાત કરીને સમજાવી દે છે. એવા આ ચિત્તને એટલે અમારા ચિત્તને અમે નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે. તમને તમારું તો સ્મરણ આવે છે, તમે તો તમારા સ્મરણને યોગ્ય છો, એવું તમને આ જ વાક્ય લખ્યું છે. એટલે એમ કહે છે કે અમે તમને લખ્યું છે એમાં પણ હેતુ છે કે આ ધ્યેય બાંધો, આ ધ્યેય બાંધો, આ નિર્ધાર કરો, પછી ગતિ સિદ્ધિ પરિણામની સિદ્ધિ થઈ જશે. કે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો, પછી એટલો ટેકો આપે છે કે તમારી ભાવના છે, અમારા જેવી જ તમારી ભાવના છે આ વિષયની અંદર, એટલે છતાં પણ તમને લખ્યું છે. રવિવારે તમને પત્ર લખીશ એમ જણાવ્યું હતું, તથાપિ તેમ થઈ શક્યું નથી. શું સોમવારે પત્ર લખે છે પોતે? રવિવારે પત્ર લખીશ, આગળ લખ્યું છે, તે ક્ષમા કરવા જોગ છે, તે પણ ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહાર પ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો, તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઈચ્છા હતી. શું વિકલ્પ છે? લોકો કંઈક વારંવાર લખે છે, કંઈક વિચારીએ એ બાબતમાં. તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે, શું કરીએ? પરિણામ ઉપર અમારો કાબુ નથી. વિભાવ બાજુ લઈ જવા હોય તો પણ લઈ જઈ શકીએ એવું નથી, એમ કે છે. એવી આત્માકાર સ્થિતિ છે કે વિભાવ રસ એટલો ચાલતો નથી, વિભાવ રસ એટલો કામ કરતો નથી, એટલે તમારા વિષયની અંદર પરિણામ લંબાતા નથી. અને એ વાતમાં જવાનો વિકલ્પ થયો પણ છોડી દેવો પડ્યો છે. આ અંદરની સ્થિતિ કેટલી બધી આત્માકાર છે શ્રીમદજીની, અહીંથી ઘણી જગ્યાએથી નીકળે છે વિષય. તો ધંધામાં નથી, આત્મામાં છે, આત્મામાં ઉભા છે. એ તો કે છે કે પરિણામ કામ કરતા નથી અમારા. આંખ પાંચ રીતિ ઉપાડવા જેવી વાત થઈ રહી છે અમારી, એટલી અસહ્ય પરિસ્થિતિમાં ચાલીએ છીએ અને તો પણ સમાધિ રાખીએ છીએ, તો એની સમાધાનનું બળ કેટલું એની પાસે. આંખ પાંચ રીતિ ઉપાડે તો પણ સમાધાન, એમ કે છે, એ સમાધાનનું બળ કેટલું અંદાજ કાઢવો મુશ્કેલ પડે એવું છે. ખરેખર તો જ્ઞાનીની અંતરંગ દશાનું અનુમાન કરવું એ સાધારણ માણસનું કામ નથી. એટલે ઓળખી શકતા નથી, ઓળખી શકતા નથી એટલે એને બહુમાન ને ભક્તિ જે પ્રમાણમાં જે અનુપાતમાં આવવી જોઈએ એ આવી શકતી નથી, અને પોતે સ્વભાવના રસ્તે વળી શકતો નથી, એ પરિસ્થિતિ થાય છે. અને અત્યારે કઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી. રવિવારે લખવું તું પણ આત્માકારપણાને લીધે નિષ્ફળ થયું છે. અત્યારે કઈ લખવું બની શકે એમ ભાસતું નથી, જે માટે ફરીને અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું. એના માટે ફરીને ક્ષમા માંગેલું છું. શું થાય, મારા પરિણામ કામ કરતા નથી, એ રીતે સુભાગભાઈને પત્ર લખ્યો છે. એની અંદર બહુ મહત્વની આ વાત આવી જાય છે. પૂર્ણતાને લક્ષી શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. પ્રસંગ ઉદય તો આવ્યો છે સંવત્સરીનો, ચાલતા ચાલતા પત્ર વ્યવહાર ચાલતા ચાલતા ભાદરવો આવી ગયો, અને આ પ્રસંગે વાત લખી તો આટલી ઊંડે જઈને લખી. આ અંદર ની અંદર પૂર્ણ શુદ્ધિનું ધ્યેય એ જ માર્ગ છે, એ સિવાય કોઈ આગળ માર્ગ જ નથી. પછી જો એ ધ્યેય ન હોય તો કોઈ શરૂઆત જ નથી, શરૂઆત નથી અને પછી આગળની કોઈ વાત છે એ તો વિચારવા જેવી પણ રહેતી નથી. પ્રસારક ટ્રસ્ટ ને જ્ઞાન પ્રકાશન ખાતે તેમજ આજ રોજ તેમના તરફથી